નિશ્ચય મોક્ષ માર્ગ માં કેવી રીતના વાત કરી? હા, નિશ્ચય એટલે તો વસ્તુ જેવી છે એવું એને કહી દેવું, બરાબર. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ નિશ્ચય મોક્ષ માર્ગ છે ને. આ મોક્ષ માર્ગ છે, સોરી. તો એ મોક્ષ માર્ગ કેવો છે? કે પરદ્રવ્ય થી ભિન્ન પોતાના આત્માને જાણવું, હું જ આત્મા છું એવું માનવું અને એમાં લીન થઈ જવું, આને કહેવાય નિશ્ચય મોક્ષ માર્ગ. જેવું હતું એવું કહી દીધું ડાયરેક્ટ, બરાબર. પણ આટલું કહેવાથી આપણને સમજાતું નથી કે આ ખાલી પરદ્રવ્ય થી ભિન્ન પોતાના આત્મામાં લીન ન હોય એનો શું મતલબ? કેમ કે આત્મા શબ્દ નો મતલબ નથી ખબર, પરદ્રવ્ય નો મતલબ નથી ખબર, લીન ન હોય એનો મતલબ નથી ખબર. જે કોઈ રસ્તે ચાલતા માણસને તમે લઈ આવો સીધા, જેને કશું જ નથી ખબર, અને એને કહો કે ભાઈ પરદ્રવ્ય થી ભિન્ન પોતાના આત્મામાં લીન થઈ જાવ, તો કઈ સમજાતું નથી ને, નથી સમજાતું ને. એના માટે થઈને હવે વ્યવહાર થી બધી વસ્તુનો પૂર્ણ રીતે ફરી જો મોક્ષ માર્ગ માં બધાએ લાગવું જોઈએ, બરાબર. એ મોક્ષ માર્ગ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેયની એકતાનું નામ છે મોક્ષ માર્ગ, બરાબર. એને બે રીતે વર્ણન કરવામાં આવે છે, એકને કહેવાય નિશ્ચય, એકને કહેવાય વ્યવહાર. આ નિશ્ચય અને વ્યવહાર વર્ણન કરવાની પદ્ધતિ છે, ખાલી મોક્ષ માર્ગમાં નહીં, બધી જ વસ્તુમાં વર્ણન કરવાની પદ્ધતિ, એને કહેવાય નિશ્ચય પદ્ધતિ ને વ્યવહાર પદ્ધતિ, બરાબર. નિશ્ચય પદ્ધતિ કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ જેવી છે એને એવી કઈ દેવી ડાયરેક્ટ, એને કહેવાય નિશ્ચય પદ્ધતિ. અને વ્યવહાર પદ્ધતિ કોને કહેવાય? કે વસ્તુ જેવી છે એવી ડાયરેક્ટલી જો ન સમજાતી હોય તો પહેલા એક વસ્તુનું વર્ણન કરે, પછી બીજા વસ્તુનું વર્ણન કરે, ત્રીજાનું વર્ણન કરે, અને છેવટે એને ડાયરેક્ટ વસ્તુ પર લઈ આવે. ઉદાહરણ તરીકે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો રસ્તો શું છે? સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો રસ્તો શું છે? હા, સાત તત્વની શ્રદ્ધા, નવ પદાર્થની શ્રદ્ધા, અને છેવટે તો પોતાના આત્માને છેવટે એક મિનિટ. હા, તો સાત તત્વની શ્રદ્ધા, પોતાના આત્માની શ્રદ્ધા, એ બધું કરીને છેવટે શું કરવું હતું? કે ભાઈ હું આત્મા છું, આ બધા પરદ્રવ્યથી હું ભિન્ન છું એવી શ્રદ્ધા કરીને પોતાના આત્મામાં લીન થવું હતું, બરાબર ને. આવું કરવું હતું, પણ હવે નિશ્ચય પદ્ધતિમાં શું કહી દીધું? ડાયરેક્ટલી કહી દીધું કે ભાઈ પરદ્રવ્ય ભિન્ન છે, આત્મા ભિન્ન છે, ને પોતાના આત્મામાં લીન થાવ. હવે જે હજી રસ્તે ચાલતા લોકો છે એને તો આત્મા શું છે એ જ નથી ખબર, તો લીન કેવી રીતના થાય, બરાબર ને. તો કોઈ એવું હોય, આપણા ઘરમાં જશે ને, આપણા છોકરાઓ હોય કે પછી કોઈ કાકા મામાના દીકરાઓ હોય, મંદિર બી ન આવતા હોય ને કઈ જ નહીં, તો એને તો પહેલા એમ જ કહેવાય કે ભાઈ થોડું મંદિર વંદિર આવો તો તારું કલ્યાણ થશે. મંદિર આવવાથી કલ્યાણ થાય છે? થાય છે? નથી થતું. તો પણ એને મંદિરમાં શું કામ લાવવો છે? કે મંદિરમાં આવશે પછી એને થોડુંક આગળનું કહેવામાં આવશે કે ભાઈ થોડો સ્વાધ્યાય બાધ્યાય કર, કઈક પૂજા બૂજા આદિ કર તો તારું કલ્યાણ થશે, સમજાય છે. તો કઈ સ્વાધ્યાય કરવાથી ને પૂજા કરવાથી કલ્યાણ થાય છે? ડાયરેક્ટ એનાથી કલ્યાણ નથી થતું ને. તો ઈ હવે સ્વાધ્યાય ને પૂજન બધું કરવા લાગશે તો હવે એને થોડું આગળનું કહેવાશે કે ભાઈ ક્યાં સુધી સ્વાધ્યાય ને પૂજન કરીશ, થોડો આત્માને સમજ, થોડો એમાં લીન થવાની કોશિશ કર, સમજાય છે ને. ગુરુદેવશ્રી કહે છે ને, કે ભાઈ સ્વાધ્યાય બાધ્યાય ક્યાં સુધી કર્યા કરશો, હવે પોતાના આત્મામાં લીન થવાની કોશિશ કરો. આપણને કહે છે ને, આપણે એ ભૂમિકામાં ઉભા છે અત્યારે. હવે જે ખાલી આમ ખોટું ખોટું પોતાના આત્મામાં લીન થવાની ટ્રાય કરે એને એમ કહેવાય કે ભાઈ આ તો નિશ્ચય આભાસ છે, એમાં કઈ નથી, સમજાય છે. ક્યાંય પણ આમ ખોટી ડાયરેક્શનમાં જતા ને તો તરત પાછા લઈ આવે, એને એમ કહેવાય કે વ્યવહારથી બધેથી છોડાવીને પોતાને નિશ્ચય તરફ લાવે છે. તો નિશ્ચય શું છે? એક્ચ્યુઅલ વસ્તુ શું છે? કરવાનું શું છે? સમજાય મોક્ષ માર્ગ એક્ચ્યુઅલી કરવાનું શું છે તો પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને જાણો એને કહેવાય નિશ્ચય સમ્યક જ્ઞાન પોતાને આત્મા તરીકે માનો એને કહેવાય નિશ્ચય સમ્યક દર્શન અને પોતાના આત્મામાં લીન થઈ જાઓ ક્યાં સુધી લીન થઈ જાઓ ક્યાં સુધી લીન થઈ જાઓ એક કલાક બે કલાક અરે કાયમ ને માટે જેવી રીતના ભગવાન લીન થઈ ગયા છે ને કાયમ ને માટે હવે ક્યારે બહાર આવતા જ નથી એને કહેવાય નિશ્ચય સમ્યક ચારિત્ર બરાબર છે તો આપણને ત્રીજી જાતની બીજી જાતામાં આવું કહી દીધું કે ભાઈ આમ કરવાનું છે આપણને ઓલવેઝ ક્યારેક ન્યૂઝપેપર આર્ટિકલ વાંચીએ ને તો પહેલા જ ફકરામાં કહી દે ને ભાઈ મેઇન ન્યૂઝ શું છે ભાઈ તમે આગળ વાંચો ન વાંચો કોને ખબર છે બરાબર ને એવી જ રીતે દોલતરામજીને આપણા બહુ ભરોસો છે કે આગળ વાંચશું નહીં વાંચશું એટલે બીજી જ ગાથામાં કહી દીધું ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આવી રીતના છે સમજાયું પછી હવે આગળ વ્યવહારથી બધી વસ્તુનું વર્ણન કરે છે વ્યવહારથી શેના માટે વર્ણન કરે છે કે જે હજી બરાબર તત્વને સમજતો ન હોય તો એને દરેક તત્વનું શું સ્વરૂપ છે વિશેષતાથી વર્ણન કરે છે કે ભાઈ જીવનું શું સ્વરૂપ છે તો જીવના સ્વરૂપની અંદર બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા એવું બધું વર્ણન કર્યું પૂતગલનું શું સ્વરૂપ છે સોરી અજીવનું શું સ્વરૂપ છે તેમાં પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળ એ બધાનું વર્ણન કર્યું આ બધી આગળની ગાથાઓનો ટોપિક છે જે આપણે થોડું રિવિઝન કરીએ છીએ સમજાય છે પછી આશ્રવ બંધ સંવર નિદ્ર આદિનું શું સ્વરૂપ છે એનું આખું વર્ણન કર્યું મોક્ષ તત્વનું શું સ્વરૂપ છે એ બધું વર્ણન કર્યું આટલું થઈ ગયું સાત તત્વનું વર્ણન એના પછી થોડોક ટોપિક બદલાય છે હવે શું કહે છે કે જે જીવે સાત તત્વની આવી રીતના સમજણ કરી અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર પ્રગટ કર્યું એવા સમ્યક દ્રષ્ટિ જીવને આઠ પ્રકારના ગુણો હોય છે અથવા આઠ અંગ હોય છે અને એવો જીવ 25 દોષોથી રહિત હોય છે બરાબર છે એ કયા આઠ અંગ કીધા અને કયા 25 દોષ કીધા આઠ પ્રકારના અંગ છે કયા અંગ છે પહેલું નિશંકિત બધા બોલો મારી સાથે તો થોડું યાદ રહી જાય પહેલું નિશંકિત બીજું નિકાંક્ષિત બીજું નિકાંક્ષિત ત્રીજું નિર્વિચિકિત્સા ત્રીજું નિર્વિચિકિત્સા ચોથું અમૂળ દ્રષ્ટિ ચોથું અમૂળ દ્રષ્ટિ પાંચમું ઉપગૃહન અથવા ઉપગૃહણ આપણે ઉપગૃહન યાદ રાખીએ પાંચમું ઉપગૃહન છઠ્ઠું સ્થિતિકરણ છઠ્ઠું સ્થિતિકરણ સાતમું વાત્સલ્ય સાતમું વાત્સલ્ય અને આઠમું પ્રભાવના આઠમું પ્રભાવના યાદ રહી ગયા કેતી યાદ રહી ગયા બહુ સરસ ચલો આ તો થઈ આઠ અંગની વાત અને બીજા 25 પ્રકારના દોષથી રહિત હોય છે 25 દોષ એ 25 દોષોમાં કયા કયા પ્રકારના દોષ આવે છે યાદ છે આઠ શંકા આદિ દોષો શંકા આદિ જે આ આઠ અંગ કીધા ને એ આઠ અંગથી ઓપોઝિટ એને કહેવાય આઠ શંકા આદિ દોષો શંકા કાંક્ષા વિચિકિત્સા મૂળ દ્રષ્ટિ આદિ આદિ બરાબર છે બીજા આઠ કયા છે આઠ પ્રકારના મદ છે મદ મદ એટલે શું અહંકાર અભિમાન ઈગો સમ્યક દ્રષ્ટિ જીવને આવા આઠ પ્રકારના મદ હોતા નથી આ આઠ તો કહેવા માટે છે ખાલી અમુક અમુક દેખાયેલા છે આના સિવાય બાકી ઘણા બધા હોઈ શકે ને મદ તો સમ્યક દ્રષ્ટિ જીવને જ્યારે હું જીવ છું એવી અંદરથી મહિમા આવી તો બહારની વસ્તુઓનો મત એમને કેવી રીતના હોય સમજાય છે અચ્છા પછી કયા દોષ આવ્યા છ પ્રકારના અનાયતન અનાયતન એટલે રહેવાના અસ્થાન રહેવાના અસ્થાન આયતન એટલે રહેવાનું સ્થાન છે ને આયતન એટલે ઘર રહેવાના અસ્થાન છ પ્રકારના અસ્થાન છે કયા કયા છે હા કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અને કુદેવ સેવક, કુગુરુ સેવક અને કુશાસ્ત્રના સેવક એ છ પ્રકારના અનાયતન છે અને ત્રણ પ્રકારની મૂળતા, દેવ મૂળતા, ગુરુ મૂળતા અને લોક મૂળતા. આ ત્રણ પ્રકારની મૂળતા અને એટલે આ 25 પ્રકારના દોષ સમ્યક દ્રષ્ટિ જીવને હોતા નથી. બરાબર છે? આટલે સુધી આપણે ચાલ્યું છે 14 ગાથા સુધી. હવે આપણે આગળની 15મી ગાથા જોઈએ છે. 15મી ગાથા જો બહુ ઈઝી રાગ છે, આપણે બધા સાથે ગાઈશું. રમેશભાઈ 15મી ગાથા મૂકો. જો એ ગાથાનું ટાઈટલ શું છે? અપ્રતિ સમ્યક દ્રષ્ટિની ઇન્દ્ર વગેરેથી પણ પૂજા થાય છે અને ગ્રસ્તપણામાં અપ્રીતિ. અપ્રતિ સમ્યક દ્રષ્ટિની ઇન્દ્ર વગેરેથી પૂજા અને ગ્રસ્તપણામાં અપ્રીતિ. જો આપણે ગાથા ગઈએ, દોષ રહિત ગુણ સહિત સુરીજે સમ્યક દર્શ સજે હૈ ચારિત મોહ વશ લેશ ન ચંજમ હૈ સુર નાથ જજે હૈ ગેહિ પે ગૃહ મે નર છે જો જલ તે બિન કમલ હૈ નગર નારી કો લાસ્ટ ક્લાસમાં થોડી આની શરૂઆત કરી હતી. શું વાત કરી હતી લાસ્ટ ક્લાસમાં? શું વાત કરી હતી? હા, વેરી ગુડ. આપણે લાસ્ટ ક્લાસમાં પહેલા તો એ જોયું હતું કે ઇન્દ્રની મહિમા કેટલી છે. કેમ કે અહીંયા શું વાત કરે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને ઇન્દ્ર આવીને એની પૂજા અથવા તો આદર કરે છે. પૂજા એટલે આવીને એક્ચ્યુઅલ પૂજા નથી કરતા, પણ એમને આદર કરે છે. તો પહેલા ખબર તો હોવી જોઈએ ઇન્દ્ર કોણ છે. ઇન્દ્ર કોણ છે એની તો ખબર હોવી જોઈએ. તો આપણે લાસ્ટ ક્લાસમાંની ડિટેલમાં વાત થઈ ગઈ છે, ફરીથી રિપીટ નહીં કરીએ, પણ એક શોર્ટમાં સમજીએ ને કે ઇન્દ્ર એકચ્યુઅલી કોણ છે. કે ઇન્દ્રમાં શારીરિક તાકાત કેટલી છે, શું વાત કરી હતી? આખું જંબુદ્વીપ છે ને એને ઉલટો કરી શકે. ચક્રવર્તીની શારીરિક તાકાત હોય ને એના કરતા ઇન્દ્રની ઘણી વધારે છે. સમજાય છે? એટલી એનામાં શારીરિક તાકાત, શારીરિક તાકાત થી પણ બહુ ઉત્કૃષ્ટ છે. એમની પાસે પૈસા કેટલા છે? ઇન્દ્ર પાસે ઘણા છે ને. તીર્થંકરના પંચકલ્યાણક વખતે 15 મહિના સુધી તો રત્ન વર્ષા કરે છે અને એમની લાઈફમાં આવા અસંખ્યાત તીર્થંકર થાય છે. તો આટલા અસંખ્યાત રત્નની તો વર્ષા કરે તો એમની પાસે કેટલા હશે? સમજાય છે કે નહીં? આગળ ઇન્દ્રનું જ્ઞાન કેટલું છે? 12 અંગના પાટી છે ઇન્દ્ર. વેરી ગુડ. 12 અંગના પાટી છે એટલે જેટલા ગણધર ભગવાનનું જ્ઞાન છે, જેટલું શુદ્ધ કેવડીઓનું જ્ઞાન છે, એટલું ઇન્દ્રનું જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિ શ્રાવક, સમ્યક દ્રષ્ટિ છે શ્રાવક નહીં, સમ્યક દ્રષ્ટિ જીવ છે ઇન્દ્ર. આગલા ભાવમાં મોક્ષે જવાના જ છે બાય ડિફોલ્ટ નિયમથી. નેક્સ્ટ ભાવમાં મનુષ્ય થઈને સ્વધર્મ ઇન્દ્ર મોક્ષે જાય જ છે. સમજાય છે? ઇન્દ્ર આવા જીવ છે અને આવા જીવ, સમજો આપણે રસ્તે કોઈ સામેવાળા રેકડીવાલો છે, એ રેકડીવાલાને સમ્યક દર્શન થઈ જાય તો ત્યાંથી આદર કરે છે એકનો. સમજાય છે? સમ્યક દર્શનની મહિમા કેટલી છે. આજે બહુ પૈસા વાળા મનુષ્ય હોય તો એની ઇન્દ્રને કિંમત નથી, કેમ કે ઇન્દ્ર પાસે ઘણા વધારે છે. બહુ જ્ઞાન વાળા મનુષ્ય હોય તો એની ઇન્દ્રને કિંમત નથી, કેમ કે ઇન્દ્ર પાસે જ્ઞાન બી ઘણું વધારે છે. બહુ રુદ્ધિ વાળા મનુષ્ય હોય, જે આપણે વિદ્યાધર મનુષ્ય હોય ને, રુદ્ધિ વાળા હોય, અહીંથી અહીંયા મેરુ પર્વત જઈ શકે, માનુષ્યોત્તર પર્વત સુધી જઈ શકે, તો ત્યાં સુધીના અકૃત્રિમ જિનાલયોના દર્શન પણ કરી શકે, અહીંથી સમોશરણમાં જઈ શકે સિમંદર ભગવાન. પણ એની પણ ઇન્દ્રને કિંમત નથી, કેમ? એમની પાસે એના કરતા વધારે વૃદ્ધિ છે. સમજાય? તો હવે હું એન્જિનિયર છું અને મારી સામે કોઈ 12મા ધોરણનો હોય કે 5મા ધોરણનો હોય તો એની મને થોડી કઈ કિંમત આવે. પણ ઇન્દ્રને કોની કિંમત આવે છે? ઇન્દ્રને સમ્યક દ્રષ્ટિ જીવની કિંમત આવે છે. કેમ? કેમ કે જેવું સમ્યક દર્શન ઇન્દ્ર પાસે છે એવું જ સમ્યક દર્શન મનુષ્ય પાસે છે કે ઓલા તિર્યંશ પાસે છે. આ રસ્તે ચાલતા કૂતરાઓ છે, બિલાડીઓ દેખાય છે આપણને, એમાંથી પણ કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોઈ શકે તો એની પણ ઇન્દ્ર એનો આદર કરે છે. સમજાય? સમ્યક દર્શન નો કેટલો મહિમા છે. હજી જેમ જેમ આપણે આગળ વધારે શીખશું એમ ખબર પડશે કે સમ્યક દર્શન કેવું એક અમૂલ્ય રતન જેવું છે. ચાલો તો આપણે ગાથા જોઈએ થોડી. ગાથાના શબ્દો પહેલા જોઈએ અને પછી એનો અંદરથી ભાવ જોશું. શું કહે છે? દોષ રહિત. કયા દોષ રહિત? આ 25 દોષની હમણાં આપણે વાત કરી ને, એ 25 દોષોથી રહિત અને ગુણ સહિત. કયા ગુણો સહિત? આ 8 અંગ આદિ આના સિવાય પણ આગળની ગાથાઓમાં આપણે વાંચ્યું ને, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય, એ બધા ગુણો પણ સમ્યક દ્રષ્ટિ જીવમાં હોય છે. બરાબર? તો આવા દોષથી રહિત છે, ગુણથી સહિત છે અને કેવા છે? સુધી છે. સુધી એટલે શું? સુધી. ધી એટલે કે બુદ્ધિ. ધી એટલે બુદ્ધિ. તો સુધી એટલે જેની હવે સમ્યક બુદ્ધિ છે, જેની હવે બુદ્ધિ સમ્યક થઈ છે એવા જીવ. એવા જીવ સમ્યક દર્શ સજે હે. સમ્યક દર્શનથી હવે સજે છે, ભૂષિત થયા છે. એવા જીવ હવે સમ્યક દર્શનથી શોભે છે. સમજાય છે? આગળ ચારિત મોહ વશ લેશન સંજમ. આ ચારિત્ર મોહ ને વશ એમને લેશ પણ સંયમ નથી. પે સુરનાથ જજે હે. પે તો પણ સુરનાથ. સુર એટલે કે દેવ. દેવોના નાથ એટલે કે ઇન્દ્ર એમને જજે છે એટલે કે પૂજે છે, આદર કરે છે. આગળ ગેહી પે ઘર મેન રચે જો. ગેહી પે એટલે કે ઘરમાં જ રહે છે તો પણ ઘરમાં જેમને રચતું નથી, ગમતું નથી એવા છે. કેવા છે? જો જલતે ભિન્ન કમલ હે. જેવી રીતના કમળ પાણીથી ભિન્ન હોય છે એવા છે. પછી કેવા છે? નગર નારી કો પ્યાર યથા. નગર નારી એટલે વૈશ્યા. એનું આપણે જોશું વધારે ડિટેલમાં. નગર નારીને જેવો પ્રેમ હોય છે બીજા ઉપર એના જેવા છે. ઉદાહરણ તરીકે દેખાડે છે કે જેવી રીતના કે વૈશ્યાને કોઈના ઉપર પ્રેમ નથી, કેવી અલિપ્ત છે, એવા સમ્યક દ્રષ્ટિ જેવો અલિપ્ત છે. એમને હવે કોઈના પર મોહ નથી બચ્યો. અને કેવા છે? કાદે મેં હેમ અમલ હે. કાદવમાં હેમ એટલે કે સોનું. કાદવમાં હોવા છતાં સોનું અમળ છે, મળ રહિત છે એવા સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે. મારે હવે છે ને ચારિત્ર મોહ વશ એના ઉપર થોડું ફોકસ કરવું છે કે આપણને સમજાવી તો જોઈએ સમ્યક દ્રષ્ટિની ભૂમિકા કેવી છે તો આપણે એને એપ્રિશિએટ કરી શકશું ને. એના માટે થઈને આપણે 3 ગુણોનું કામ જોઈએ. કયા 3 ગુણોનું કામ જોશું? જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર. દર્શનની અહીંયા જરૂરત નથી ને આપણને. દર્શન ગુણની આપણને હમણાં જરૂરત નથી. એટલે વેરી ગુડ આંટી, આપણે જ્ઞાનનું જોશું, આપણે શ્રદ્ધાનું કામ જોશું અને આપણે ચારિત્રનું કામ જોશું. આનું કામ શું કામ જોઈએ છે? આપણે સમ્યક દ્રષ્ટિ જીવને શું છે અને શું નથી. અરે બોલો ભાઈ, સમ્યક દ્રષ્ટિ જીવને આમાંથી શું સાચું થઈ ગયું છે? શ્રદ્ધા એ સાચી છે, જ્ઞાન એ સાચું છે અને ચારિત્ર પણ સાચું છે. પણ ચારિત્ર ખાલી સ્વરૂપાચરણ જેટલું જ છે, આગળ હજી વધ્યા નથી. એટલે એને ઉપચારથી એમ કહેવાય છે કે લેશ પણ સંયમ નથી. એકચ્યુઅલી તો સંયમ છે, સ્વરૂપાચરણ નો સંયમ છે કે પોતાના આત્મામાં લીન થઈને એનો અનુભવ કરી શકે છે એટલો સંયમ સમ્ય દ્રષ્ટિ જીવને છે, પણ બહારમાં કોઈ વ્રત લેવાની હજી એમની ભૂમિકા નથી, એટલે કોઈ વ્રત લઈ શકતા નથી, એટલે ઉપચારથી એમ કહેવાય કે લેશ પણ સંયમ નથી. સમજાય છે? ઓકે, હવે જો અહીંયા ધ્યાન આપો, આ માઇક છે બરાબર, અથવા તો આ છ ડાળાની પુસ્તક છે. એ પુસ્તક કોની છે? છ ડાળાની પુસ્તક કોની છે? મારી છે, મારી છે ને. જો આ પુસ્તકને હું કઈ રીતે જાણું છું? પુસ્તક તરીકે, બરાબર ને? હું તો એને પુસ્તક તરીકે જ જાણું છું. બોલો નિમેશભાઈ, તમે કેવી રીતના જાણો છો? પુસ્તક તરીકે. પુસ્તકને તો બધા પુસ્તક તરીકે જ જાણે છે ને, તો જ્ઞાન તો પુસ્તક તરીકે જ છે. જ્ઞાનમાં કોઈ ફેરફાર નથી, કોઈ રાગ દ્વેષ નથી, કોઈ મોહ અટેચમેન્ટ કઈ જ નથી. જ્ઞાન તો જ્ઞાન છે, બરાબર. હવે શ્રદ્ધા મારી કેવી છે? મારી પુસ્તક છે. શ્રદ્ધામાં શું છે? મારી પુસ્તક છે. તો પછી ચારિત્રમાં શું છે? રાગ દ્વેષ છે ને, બહુ સરસ છે. પણ કવર જરા અહીંયાથી ફાટી ગયું છે. આ જરાક આવી હોત તો જરા વધારે સારું હોત. સમજાય ને? આ બધા રાગ દ્વેષના પરિણામ છે. સમજાય છે? હવે આ તો કેવું મિથ્યા દ્રષ્ટિજીવ. સમ્યક દ્રષ્ટિજીવને કેવું છે અને કેવી રીતના જાણે છે? પુસ્તક તરીકે જાણે છે, એમાં તો કઈ ફેર નથી, બરાબર. માને શું છે? સમ્યક દ્રષ્ટિજીવ માને શું છે? સમ્યક દ્રષ્ટિજીવ માને છે હું જીવ છું. આ તો પુત્ગલ પરમાણુનો સ્કંદ છે, પરદ્રવ્ય છે. સમજાય? પરદ્રવ્ય છે. સમ્યક દ્રષ્ટિ જીવ શું માને છે? હું જીવ છું, હું તો જ્ઞાનથી બનેલો છું, મારું કામ ખાલી જાણવાનું છે, જાણવા દેખવાનું આદિ. આ પુસ્તક શું છે? પુત્ગલ પરમાણુઓનો સ્કંદ છે, એમાં એના સ્પર્શ રસ આદિ ગુણો છે અને પરદ્રવ્ય છે. તો હવે ચારિત્રમાં શું થાય છે? ચારિત્રમાં ફેરફાર છે. ચારિત્રમાં એક પરિણામ નથી. મારે અહીંયા એ જ બતાવવું છે. જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, બરાબર, હજી એમને લેશ પણ સંયમ નથી, એવા ચોથા ગુણસ્થાન વર્તી અવ્રતી શ્રાવક છે, તો એને પણ રાગ દ્વેષના પરિણામ થાય છે. એને પણ એવું થાય છે કે અરે વાહ, પુસ્તક કેવી સરસ દેખાય છે, જો કવર ફાટેલું છે, અરે આવું હોત તો સારું હોત, એવા પરિણામ એને પણ થાય છે. એને રાગ દ્વેષના પરિણામ છે. હવે આપણે લઈએ છે મુનિરાજ, મુનિરાજને લઈએ છે. ભૂમિકા પ્રમાણે જવાબ આપજો. હા, મુનિરાજ આને કેવી રીતના જાણે છે? પુસ્તક તરીકે. એમાં તો કઈ ફેરફાર નથી ને, તો મુનિરાજ પણ આને પુસ્તક તરીકે જ જાણે છે. માને શું છે? મુનિરાજ માને શું છે? જેવું સમ્યક દ્રષ્ટિ માને છે એવું જ મુનિરાજ માને છે. એક્ઝેક્ટલી સેમ, એમાં કાંઈ ફેરફાર નથી. સમજાય છે? એટલે મુનિરાજ પણ પર તરીકે માને છે. પણ હવે ચારિત્રમાં શું થાય છે? ચારિત્રમાં શું થાય છે? મુનિરાજને રાગ દ્વેષના ભાવ નથી, એમને તો સમતાના ભાવ છે. સમતાના ભાવ એટલે શું? ભાઈ જેવી છે એવી છે, કવર ફાટેલું છે, ઓકે જાણી લીધું, કવર સારું છે, ઓકે જાણી લીધું. સમજાય છે? એમને એમાં ફેરફાર કરવાના કે એમને આવું હોત તો સારું હોત, આમ હોત તો સારું હોત, એવા ભાવ મુનિરાજને નથી. કેમ નથી? મુનિરાજને ત્રણ કષાય ચોપડીનો અભાવ છે. એ તો બહારમાં કર્મની વાત થઈ, અંદરમાં શું હાલત છે? પ્રતિ સમય આત્માનું પ્રચુર સ્વસંવેદન, આત્માનો અનુભવ કરે છે. મુનિરાજને ટાઈમ હશે કે વિચાર કરે કે ભાઈ આ બુકનું કવર કેવું હોવું જોઈએ? સમજાય છે? મુનિરાજ તો પોતાના આત્માના અનુભવમાં બિઝી છે, એટલા બિઝી છે કે એને ટાઈમ નથી કે બહારની વસ્તુમાં કેવી હોવી જોઈએ એવો વિચાર કરે. સમજાય છે ફરક? આપણને શું તકલીફ છે કે આપણને મિથ્યા દ્રષ્ટિ તો સમજાય છે, કેમ કે આપણે બધા છે ને, તો આપણને એ તો સમજાય જાય છે. આપણને મુનિરાજ પણ સમજાય છે, કેમ કે એ સ્વરૂપ આપણને બેઠું છે, આપણે મુનિરાજની ભૂમિકા જોઈએ છે તો સમજાય છે. સમ્યક દ્રષ્ટિની ભૂમિકા છે ને આપણને બેસતી નથી, તકલીફ ત્યાં છે. કેમ કે કેવી રીતના હોઈ શકે ને કે તમને શ્રદ્ધા છે કે આ બુક મારી નથી, પણ તોય પાછો રાગ દ્વેષ થાય છે એના માટે? એવું કેવી રીતે? આપણને એવો અંદરથી પ્રશ્ન ઉઠે છે, એવી ક્લેરિટી નથી આપણને. બહારથી ભલે આપણે બોલીએ, ગુરુદેવશ્રી કહે કે ભાઈ આવું છે, હા બરાબર આવું છે, સમજાય? અંદરથી પ્રમાણ કરીને આપણને બેઠું નથી. બેઠું હોત તો આપણે સમ્યક દ્રષ્ટિ થઈ જાય. સમજાય છે? એટલે એના ઉપર થોડોક વિચાર કરીએ. શ્રદ્ધા ગુણનું કામ શું છે? ચલો કોણ કે છે શ્રદ્ધા ગુણનું કામ શું છે? અહમ કરવો. કેમાં અહમ કરવો? મારું સ્વરૂપ શું છે એમાં અહમ કરવો, કે આ વસ્તુ હું છું. એની સાથે સાથે ઇમ્પ્લિસિટલી આવી ગયું કે આ હું નથી, બરાબર? આ હું છું એમ કહ્યું, આ હું નથી એમ આવી ગયું. હવે જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને તો જીવમાં પણ અહમ કર્યો છે, સાથે પુતગલમાં બી અહમ કર્યો, શરીર આદિ પર વસ્તુઓમાં, અને બેવની અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં પણ, એટલે કે હું જીવ અને શરીર એ બેવની ખીચડી રહીને હું, એમ પણ અહમ કર્યો. ત્રણ રીતે જીવ મિસ્ટેક કરે છે, બરાબર છે? એની સામે સમ્યક દ્રષ્ટિ જીવે કેવું કર્યું છે કે એને જીવનું સ્વરૂપ બહુ ક્લિયર છે. આપણે લાસ્ટ ક્લાસમાં કદાચ વાત થઈ હતી કે એક સાઈડ જીવ દ્રવ્યને ઉભો કરો તમારા માઇન્ડમાં, અને એક સાઈડ પૂતગલને ઉભું કરો તમારા માઇન્ડમાં, અને હવે આપણી માન્યતાને ખંકોળો અને જુઓ કે આપણી માન્યતા ક્યાં છે. એમાંથી જે જીવના ખાતામાં જતું હોય જીવના ખાતામાં નાખો, જે પૂતગલના ખાતામાં જતું એને પૂતગલના ખાતામાં નાખો, અને બે વચ્ચે ભેદ પાડો. સમજાય છે? આને કહેવાય ભેદ વિજ્ઞાન કરવું. જેમ જેમ આમ ભેદ વિજ્ઞાન કરશું એમ ખ્યાલ આવશે કે આપણી માન્યતામાં તો ભેવ છે ઘણા બધા, એમ ભેવની ખીચડી છે. અને જેમ જેમ જીવનું સ્વરૂપ ક્લિયર થતું જશે, ઊભું થતું જશે, તો એના ઉપર આપણું અહમ ઓટોમેટિકલી વધતું જશે. શ્રદ્ધા સમ્યક નથી થઈ હજી, પણ એક પાત્રતા બિલ્ડ થાય છે. પછી એક એવો સ્ટેજ આવશે કે જ્યારે સ્વરૂપ ક્લિયર થઈ જાય ત્યારે આ જ હું છું એવો કોન્ફિડન્સથી અંદરથી અવાજ આવે તો કહેવાય સમ્યક દર્શન થયું. થઈ ગયું સમ્યક દર્શન? હવે આગળની આપણી ભૂમિકા શું છે એની વાત ચાલે છે. અત્યારે એની વાત છે ને, ચારિત્ર મોહ વશ લેશ ન સંયમ. હવે એમ સમજો એક કલાક માટે, અડધો કલાક માટે, કે આપણે બધા સમ્યક દ્રષ્ટિ જીવ છે. જેવી રીતના કુંકુંદ આચાર્ય સમયસારમાં સિદ્ધોની સ્થાપના કરે છે ને આપણામાં, એવી રીતના અત્યારના તમારી અંદર સમ્યક દ્રષ્ટિની સ્થાપના કરો અડધો કલાક માટે, અને વિચાર કરો કે હવે ભૂમિકા શું છે એનો આપણે વિચાર કરીએ. બોલો, તમારું નામ શું છે ભાઈ? કુણાલભાઈ છે ને? આમનું નામ કુણાલભાઈ છે. હવે એમનું નામ કુણાલભાઈની બદલે નિખિલભાઈ હોત સમજો, તો એમની લાઈફમાં કઈ પરિવર્તન આવી જાત? જેમ ઓફિસ જાય જેમ ઓફિસ જ જાત ને? જેમ કપડા પહેરે એમ કપડા પહેરે, જેમ જમે એમ જમત કે નહીં? હા, હવે સમજો કોઈ કે એને કીધું કે ભાઈ તમારે નામ બદલવાનું છે, ખોટે ખોટું આપણે કુણાલભાઈની બદલે ખોટે ખોટું તમારું નામ ખાલી આત્મા રાખવાનું છે, ખોટે ખોટું એમ સમજો. કાલે તમે જાઓ બાંદ્રાની કોર્ટમાં, કાગળપત્ર નેમ ચેન્જ ભરીને આવો કે ભાઈ મારું નામ હવે કુનાલ નથી, મારું નામ શું છે? આત્મા છે. મારું નામ કાલથી હવે આત્મા છે. તો જીવનમાં કેટલું પરિવર્તન આવી જશે? કાલથી સફેદ કપડા પહેરવા લાગશે? કાલથી જમવામાં બદલાઈ જશે? કઈ નહીં બદલાય ને. પણ બીજો શું ફરક પડશે? અંદરથી એક માન્યતા હવે બદલાઈ જશે કે ભાઈ મારું નામ હવે આત્મા છે. સમજાય છે કે નહીં? બસ સમ્યક દ્રષ્ટિ જીવનું એક્ઝેક્ટલી આવું છે. પણ એનું ખોટે ખોટું નથી, એનું સાચે સાચું છે કે અંદરથી હું જીવ છું એવો જે આપણને શ્રદ્ધા આવી, એટલે અંદરથી હવે માન્યતા બદલાઈ ગઈ કે બસ હું આત્મા છું. પણ એનો ડાયરેક્ટલી ત્યારે ને ત્યારે જીવનમાં ફરક દેખાય પણ અથવા નો પણ દેખાય, બે જ રીતે હોઈ શકે. સમજાય છે? અત્યારે વાત કોની ચાલે છે? કે જે અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ છે, જેને બહાર જીવનમાં કઈ ફરક દેખાયો નથી. હજી બહાર જીવનમાં કઈ ફરક દેખાયો નથી. તો ભાઈ કુનાલભાઈ, તમને પકડું છું આજે, બોલો તમે રોજ રાતના ક્યાં ફરવા જાઓ છો? ટીવીમાં કઈ સિરિયલ જુઓ છો? બોલો, કાલે એમની ટીવીની સિરિયલ જોવાની તરત બદલાઈ જશે કેમ કે સમ્યક દર્શન થઈ ગયું? અરે નહીં બદલાય. સમજાય છે કે નહીં? સાસ બહુની સિરિયલ જોતો હશે તો હજી જોશે. સમજાય છે? સમ્યક દ્રષ્ટિ થવું અલગ વસ્તુ છે અને આવી રીતના બહારમાં વર્તનમાં ફેરફાર આવો અલગ વસ્તુ છે. એવા પણ જીવો છે જે સમ્યક દ્રષ્ટિ થતા જ એમને વૈરાગ્ય અંદરથી એટલું વધે છે કે હવે ત્રણ વાર સામાયિક કરવાનો નિયમ લઈ લે છે. સવાર બપોર સાંજ માર્યા પછી ઝંઝટમાં પડવું જ નથી, હું તો બસ સામાયિક કરીશ, મારા આત્માના ધ્યાનમાં લીન રહીશ. અરે એવા પણ જીવો છે જેને સમ્યક દર્શન થતા જ એટલું વૈરાગ્ય વધી જાય છે કે એને એમ થાય છે કે મારે ઘર મકાનની ઝંઝટમાં રહેવું જ નથી, ભલે કપડા સહિત, પણ હું તો આટલી પ્રતિમા ધારણ કરીને મંદિરમાં રહીશ કે આશ્રમમાં રહીશ, અપાશ્રમમાં નહીં, અહીંયા રહીશ ત્યાં રહીશ, એવી રીતના પણ હું ઘરની માથાકૂટમાં નહીં પડ્યું. સમજાય છે? અને એવા પણ જીવો છે કે સમ્યક દર્શન થતા જ એટલું વૈરાગ્ય આવે છે કે કપડા કાઢીને મુનિ દીક્ષા લઈ લે છે. આટલા વેરિએશન જોવા મળે છે કેમાં? ચારિત્રમાં. સમ્યક દર્શન થતા જ માન્યતા તો પૂરેપૂરી થઈ ગઈ ત્યારે ને ત્યારે જ. સમજાય છે? પણ ચારિત્રમાં આટલા વેરિએશન દેખાય છે કે કોઈ તો હજી એવા ને એવા જ છે અને કોઈ મુનિ દીક્ષા લઈને કદાચ અંતર મુહૂર્તમાં શ્રેણી ચડીને કેવળતાને થઈ જશે. સમજાય છે? હવે જે આ સાઈડમાં છે, જે મુનિ દીક્ષા લઈ લે છે, એની તો ભૂમિકા આપણને સમજાય છે કેમકે આપણે અંદરથી એવું જ એક્સપેક્ટ કરીએ છીએ કે ભાઈ સમ્યક દર્શન થાય તો આવું થવું જોઈએ. પણ આપણે બધા ઓવર એક્સપેક્ટેશનમાં છે. ડાયરેક્ટલી એવું થાય પણ, અને બીજી બાજુ આવા પણ જીવો છે જે હજી સામાન્ય વ્રતો લેવા માટે પણ કેપેબલ નથી. જુઓ, સમ્યક દ્રષ્ટિ જીવની બેઝિક લાયકાત કેવી હોવી જોઈએ કે એને મિનિમમ કેટલું હોવું જોઈએ અને હોય જ એ આપણે સમજીએ. અહીંયા હું જરાક આને રદ કરું છું. બોલો, મિનિમમ કઈ કઈ વસ્તુ હોવી જોઈએ સમ્યક દ્રષ્ટિ જીવને કોઈને ખ્યાલ છે? ના, એ તો શ્રદ્ધામાં આવી ગયું, આપણે શ્રદ્ધાની વાત નથી કરી. સમ્યક દર્શન તો પૂરું થઈ ગયું. ચારિત્રમાં મિનિમમ શું હોવું જોઈએ? હા, વેરી ગુડ. અન્યાય, અનીતિ અને અભક્ષ, આ ત્રણ વસ્તુનો ત્યાગ હોય જ, એમને હોય જ બરાબર. અન્યાય, અનીતિ અને અભક્ષ. અન્યાય તો આપણને સમજાય છે. અન્યાય એટલે કે જેને લીગલ સિસ્ટમ પણ પનિશેબલ ઓફેન્સ ગણે, એને કહેવાય અન્યાય. અનીતિ એટલે કે જેને લીગલ સિસ્ટમ પનિશેબલ નથી ગણતું. જેવી રીતના કે સપોઝ તમે તમારા મા બાપને છોડીને ક્યાંક બીજે રહેવા વયા જાઓ, ભલે એમનું જે થવું એ થાય, અથવા એમને ઘરમાંથી કાઢી નાખો, તો લીગલી ઇટ ઇઝ નોટ પનિશેબલ. પણ આને કહેવાય અનીતિ છે. ઇટ ઇઝ જે વસ્તુ ખાવા લાયક નથી એવી વસ્તુ ન ખાવી, એને કહેવાય અભક્ષ. તો આ ત્રણ વસ્તુ તો સમ્યક દ્રષ્ટિ જીવને ન જોઈએ, બરાબર. અને બીજું આપણે જે જોયું હતું પહેલા, એ 8 અંગો હોય અને 25 દોષો ન હોય. આટલી સમ્યક દ્રષ્ટિ જીવની બેઝિક નેસેસિટી છે. સમજો કે સમ્યક દ્રષ્ટિ જીવને રસગુલ્લા ખાવાનો બહુ શોખ હોય, તો હોય શકે કે નહીં? હોય શકે. એને અમુક વસ્તુ કરવાનો બહુ શોખ હોય, જુ બીચ જવાનો બહુ શોખ હોય, તો એ વસ્તુ અલગ છે. હવે સપોઝ બહુ ફેન્સી ડ્રેસિંગ કરતો હોય સમ્યક દ્રષ્ટિ જીવ, એટલે કે મિથ્યા દ્રષ્ટિ છે, બહુ ફેન્સી ડ્રેસમાં ફરે છે, ઓરેન્જ કલરના કપડાં પહેરેને એવી રીતના, અને હવે એને આત્માની શ્રદ્ધા થઈ ગઈ તો સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું, તો ઓવરનાઇટ ડ્રેસિંગ બદલાઈ જશે? નહીં બદલાય. કહેવાનો મતલબ છે આ બધી કેરેક્ટરિસ્ટિક્સ ઓવર પીરિયડ ઓફ ટાઈમ બદલાય છે, તરત નથી બદલાતી. સમજાય છે? તો જે જીવ સમ્યક દ્રષ્ટિ છે પણ એને આવો લેશ પણ સંયમ નથી, તો પણ એ જીવે હવે એટલું મહાન અચીવમેન્ટ કર્યું છે કે એને ઇન્દ્ર પણ આવીને એની પૂજા કરે છે, એ અહીંયા વાત કરીએ છે. ચાલો આપણે ગાથામાં આગળ વધીએ. રમેશભાઈ બુક આવો પાછી. અવ્રતિને પણ 25 દોષો તો ન જો, કોઈને બી ન જો. હવે આપણે એનો ભાવાર્થ વાંચીએ ડાયરેક્ટ. ભાવાર્થ, જે વિવેકી, વિવેકી એટલે કે હવે એ જીવને વિવેક છે, શું જીવ છે શું અજીવ છે એને બધી વસ્તુનો તત્વ કુતત્વનો વિવેક છે. વિવેકી એટલે સમ્યક દ્રષ્ટિ, ઇન શોર્ટ જે વિવેકી છે. 25 દોષ રહિત અને અંગ રૂપ 8 ગુણ સહિત સમ્યક દર્શનને ધારણ કરે છે એવો જીવ અપ્રત્યાખ્યાના વર્ણી કષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી. હવે અપ્રત્યાખ્યાના વર્ણી કેટલાને ખબર છે, એટલે કેટલાને નથી ખબર? ચાલો હાથ ઊંચો કરો. જો કષાય જે આપણે ચારિત્ર મોહ કહીએ છે ને, ચારિત્ર મોહમાં કર્મની અપેક્ષાથી જોઈએ તો 25 પ્રકારના કર્મ છે અલગ અલગ. એમાં 16 કષાય કહેવાય છે. કષાય એટલે રાગ દ્વેષ, એને એક વર્ડમાં કહેવાય કષાય. તો એના 16 અલગ અલગ કેટેગરી છે, 16 અલગ અલગ કર્મ છે. અને 9 કર્મ નો કષાયના છે. નો કષાય એટલે પાર્શિયલ, કિંચિત એવો કષાય, બરાબર. તો આ જે 16 કષાય છે એ 16 આર ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 4 સેટ્સ ઓફ 4. 16 કષાય 4 સેટ્સ ઓફ 4 માં ડિવાઇડેડ છે. તો ફર્સ્ટ સેટ ઇઝ કોલ્ડ અનંતાનુબંધી, ધ સેકન્ડ સેટ ઇઝ કોલ્ડ અપ્રત્યાખ્યાનાવરણ, થર્ડ સેટ પ્રત્યાખ્યાનાવરણ અને ફોર્થ સેટ સંજોલન. જેવી રીતના જીવ મિથ્યા દર્શનથી આગળ વધીને સમ્યક દર્શનમાં જાય છે તો અનંતાનુબંધીનો નાશ થઈ જાય છે, પણ બાકીના 3 હજી બાકી છે. જેવી રીતના જીવ એનાથી આગળ વધીને 5મા ગુણસ્થાનમાં વ્રતિ શ્રાવક થાય છે તો સેકન્ડ અપ્રત્યાખ્યાનાવરણીનો નાશ થઈ જાય છે, હજી બીજા 2 બાકી છે. એનાથી આગળ વધીને જીવ મુનિરાજ થાય છે તો થર્ડ પ્રત્યાખ્યાનાવરણીનો નાશ થઈ જાય, અને આગળ જતા જયારે વિતરાગી થાય છે તો ફોર્થ સંજ્વલનનો નાશ થાય છે, બરાબર. એવી એમાં અત્યારના જે જીવ ખાલી સમ્યક્ત્વ જ પ્રાપ્ત કર્યું છે
આ અપ્રત્યાખ્યાન અવર્ણીય શું કામ કીધું? તું શો કે એને જરાય વ્રત લીધા નથી હજુ, બરાબર? ખાલી અનંતાનો પતિ નો નાશ છે અને અપ્રત્યાખ્યાન અવર્ણીય, બાકીના ત્રણેય કશાય કમ્પ્લીટલી છે એની વાત છે. તો તેને અપ્રત્યાખ્યાન અવર્ણીય કશાયની તીવ્ર ઉદયમાં જોડાયો છે. હજી એનો મંદ ઉદય પણ નથી, અપ્રત્યાખ્યાન અવર્ણીયનો તીવ્ર ઉદય છે. તીવ્ર ઉદય છે એટલે કે જેવી રીતના સપોઝ મેં કીધું ને કે કોઈ જીવને રસગુલ્લા ખાવાનો બહુ શોખ હોય, સમ્યક દ્રષ્ટિ છે, પણ જો તીવ્ર ઉદય હોય તો એને બહુ વધારે ઈચ્છા થાય કે યાર મળે તો સારું, અને મંદ ઉદયમાં ઓછી ઈચ્છા થાય. સમજાયું? તો હજી તો તીવ્ર ઉદય વાળો છે કે એને આ પંચેન્દ્રિયના વિષય, સારું સારું સાંભળવું, સારું સારું સ્મેલ સૂંઘવી, સારું સારું કંઈક સ્પર્શ કરવો, એ પંચેન્દ્રિયના વિષયોમાં હજી એમને તીવ્ર ઈચ્છા છે. એવો જીવ ભલે સમ્યક દ્રષ્ટિ છે પણ તો પણ હજી એવો છે. એવા જીવને જો કે સંયમ ભાવ લેશ માત્ર પણ હોતો નથી, સંયમ એટલે કે હજી એને જરાય પણ કંટ્રોલ નથી પોતાનો કે હું આ વસ્તુમાં હવે સંયમિત થાઉં, એવો એને જરાય કંટ્રોલ નથી, તો પણ ઇન્દ્ર વગેરે તેની પૂજા એટલે કે આદર કરે છે. પૂજા કરે છે એટલે એકચ્યુઅલી આપણે જેવી રીતના ભગવાનની 8 રૂપિયાથી પૂજા કરે છે એમ ન સમજવું, એ વસ્તુ અલગ છે. પણ આ તો જેવી રીતના મને કોઈકના ગુણ બહુ ગમે છે તો મને એના પ્રત્યે ઓટોમેટિકલી આદર આવે ને, રિસ્પેક્ટ આવે ને, એ રિસ્પેક્ટને જ એમ કહેવાય કે ભાઈ હું એને જજું છું, હું એની પૂજા કરું છું. આગળ હવે એક્ઝામ્પલ, 3 એક્ઝામ્પલની વાત કરી હતી ને, તેમાંથી ફર્સ્ટ એક્ઝામ્પલ લે છે. જેવી રીતે પાણીમાં રહેવા છતાં કમળ પાણીથી અલિપ્ત રહે છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ ઘરમાં રહે છે. કોઈ કમળને જોયું છે પાણીમાં, લેકમાં બધા કમળ હોય જોયા છે? નથી જોયા? એ કમળ કેવું હોય? ઉપર એક ફ્લાવર હોય અને નીચે લીફ હોય, બરાબર? એ એટલું ઓઇલી હોય, એટલું ઓઇલી હોય કે પાણીમાં ટચ છે એમ દેખાય છે, પાણીને સ્પર્શે છે. કમળ અને પાન બે પાણીને સ્પર્શતા દેખાતા છતાં તમે એને કાઢો તો એક ટીપું પણ પાણી એનામાં હોતું નથી, એનામાં એક ટીપું પાણી સ્પર્શતું પણ નથી. કેમ નથી સ્પર્શતું? કેમ કે એટલું ઓઇલી છે એટલે કે એ એટલું પાણીથી અલિપ્ત છે, જુદું છે, કે એને પાણી અડતું પણ નથી. ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો બહુ આવે છે, સમયસરની 14મી ગાથા છે ને, સમયસરની 14મી ગાથામાંથી જ એક્ઝામ્પલ છે. ત્યાં ગુરુદેવશ્રી તો શું કહે છે કે કમળ પાણીને સ્પર્શતું પણ નથી, અડ્યું જ નથી. અરે પણ દેખાય તો છે અડેલું, પાણીમાં ઉપર પડેલું છે, દેખાય તો છે અડેલું. અડેલું ક્યારે કહેવાય? કે જ્યારે એને સ્પર્શ થયેલો હોય, એકમેક રૂપ થઈ જાય તો કહેવાય કે અડેલું છે. અહીંયા તો કાઢતા એ પાણી જુદું, કમળ જુદું, બેવને કઈ સંબંધ જ નથી, કે બેવને કઈ કો રિલેશન જ નથી, એવું છે. એટલે એમ કહેવાય કે અડતું પણ નથી, સ્પર્શતું નથી. તો આને સમ્યક દ્રષ્ટિ સાથે શું સંબંધ છે? સમ્યક દ્રષ્ટિ જીવ ઘરમાં રહે છે, આપણી જેમ આપણા કાકા મામા પપ્પા મમ્મી ભાઈ બહેન સમ્યક દ્રષ્ટિ હોઈ શકે. તો ઘરની જે બધી જવાબદારીઓ છે, ઘરના જે બધા નેસેસરી કામ છે, એ તો બધા જવાબદારી પૂર્વક કરે છે, એટલો તો વ્યવહાર સમ્યક દ્રષ્ટિ જીવનો પક્કો છે, એને એની રિસ્પોન્સિબિલિટી ખબર પડે છે. એમ નહીં કે ભાઈ સમ્યક દ્રષ્ટિ એટલે આત્મા આત્મા, એમ નહીં, એ તો છે, એ અંદરની વાતો છે. બહારમાં જે એની જવાબદારી છે, જે એનું કામ છે, એ વ્યવસ્થિત કરે છે. જો કોઈ ફાધર સમ્યક દ્રષ્ટિ હોય ને એને ઘર માટે કમાવાનું ને બધું કરવાનું હોય તો વ્યવસ્થિત કમાઈ લે, જો મધર સમ્યક દ્રષ્ટિ હોય ને એને ઘર મેનેજ કરવાનું હોય તો બહુ વ્યવસ્થિત કરે છે, જો છોકરાઓ સમ્યક દ્રષ્ટિ જે હોય ને એની જવાબદારી ભણવા કરવાનું હોય તો એ પણ બહુ વ્યવસ્થિત કરે છે, એમાં કોઈ પ્રમાદ નથી, સમજાય છે? પણ જે જાતનું પહેલા અટેચમેન્ટ ઘરવાળા સાથે હતું, જે ઈ અમારું ઘર, અમારા કર્ટન, અમારા કબાટ, અમારો કપડાનો સામાન, અમારો બેડ, એ બધા વિશે એને જે અટેચમેન્ટ હતું, જેટલો મોહ હતો, એ હવે તૂટી ગયો છે, સમજાય છે? એટલે ભાઈ આ વસ્તુ આવી હોત તો સારું થાત એવા વિકલ્પ એને આવે છે, પણ એમ ન હોય તો એને એનાથી કઈ દુઃખ નથી, કેમ કે એ બધું ઓર છે, એમ એને ધારી લીધું છે, સમજાય છે? સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં પોતાને મૂકીને જુઓ તો આપણને સમજાશે કે એની વિચારસરણી કેવી હોય છે, સમજાય છે? આગળ વધીએ, ચાલ સેકન્ડ એક્ઝામ્પલ. અચ્છા ઓલું પૂરું કરી દે, સમ્યક દ્રષ્ટિ જીવ ઘરમાં રહે છે તો પણ ગ્રસ્તપણામાં લેપાઈ જતો નથી, નિર્મોહ એટલે કે ઉદાસી રહે છે, એમાં એન્ગ્રોસ થઈ જતો નથી, પોતાનું કામ આત્માનું કરે છે સાથે સાથે બહારની જવાબદારીઓ પણ પૂરી કરે છે. આગળ, જેવી રીતે વૈશ્યાનો પ્રેમ ફક્ત પૈસા માટે જ હોય છે, મનુષ્ય ઉપર હોતો નથી, તેવી રીતે સમ્યક દ્રષ્ટિનો પ્રેમ સમ્યકત્વમાં જ હોય છે પણ ગ્રસ્તપણામાં હોતો નથી. જો અહીંયા નીચે ફૂટનોટમાં લખ્યું છે, અહીંયા વૈશ્યાના પ્રેમ સાથે ફક્ત અલિપ્તતા માત્રની સરખામણી છે, બીજી રીતે કમ્પેરિઝન નહીં કરતા, નીચો ગડબડ થશે. પણ અહીંયા કેવું છે કે સમ્યક જેવી રીતના વૈશ્યાને જે પણ એની સાથે આવે એને એના પ્રત્યે કઈ પ્રેમ નથી, એને તો પ્રેમ પૈસા માટે, ભલે ટેમ્પરરી દેખાડે છે, ટેમ્પરરી દેખાડે છે પણ એને કઈ એકચ્યુઅલી પ્રેમ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ એવી જ રીતે ઘરમાં રહીને બધાથી અલિપ્ત છે, જેવી રીતના ઓલીને પૈસા પર પ્રેમ છે, સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના આત્મા ઉપર પ્રેમ છે, અને જેવી રીતના ત્યાં એ બધાને પ્રેમ દેખાડે તો છે, એની જે જવાબદારી છે પૂરી કરે છે, એવી જ રીતે અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવ વ્યવહારિક રીતે પ્રેમ કરે છે ઘરવાળાઓને પણ, અને એની જવાબદારી પૂરેપૂરી કરે છે, પણ એનો ખરો વાસ્તવિક પ્રેમ તો પોતાના આત્મામાં રહેલો છે. આગળ વધીએ, થર્ડ એક્ઝામ્પલ. વળી જેવી રીતે સોનું કાદવમાં પડ્યું રહે છે છતાં નિર્મળ અને જુદું જ રહે છે, સોનાનું કોઈન હોય સમજો અને કાદવમાં પડી જાય તો દેખાય છે કેવો, ઉપર ઉપરથી ગંદો થઈ ગયો છે, ઉપર ઉપરથી ગંદો થઈ ગયો છે, દેખાય બી છે કે ઉપર ઉપરથી ગંદો છે, તો ગંદો થઈ ગયો તો હવે આપણે એને ફેંકી દઈએ છીએ કે ના હવે તું ગંદો થઈ ગયો, કેમ નથી ફેંકી દેતા, કેમ નથી ફેંકતા? સોનાની વાત આવે તો અહીંથી જ જવાબ આવે, કેમ નથી ફેંકી દેતા? કેમ કે અંદર માન્યતામાં આપણને બહુ જ ક્લિયર છે કે ઉપરથી જ બધો મેલ છે, કે મેલ અંદર ગયો નથી, નથી ગયો ને અંદર. એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ ઘર આદિમાં રહે છે તો પણ ઉપર ઉપરથી બધા સાથે જોડાયેલો છે, અંદરથી તો એ પોતાના આત્મામાં શુદ્ધ છે, સમજાય છે? જો વાંચે, જેવી રીતે સોનું કાદવમાં પડ્યું રહે છતાં નિર્મળ અને જુદું રહે છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ જો કે ગ્રસ્તપણામાં રહે છે તો પણ તેમાં રાચતો નથી. જેવી રીતના ઓલું સોનું છે એ કાદવમાં પડેલું છે, અંદર પડ્યું પડ્યું પણ એ કાદવમાં ભળી જતું નથી, એ પડ્યું પડ્યું પણ સોનું સોનાની અંદર પોતાની સત્તામાં કમ્પ્લીટ છે. એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ ઘરમાં રહેવા છતાં એ ઘરની બાબતોમાં, ઘરના ભાવોમાં, એ ભાવુકતામાં વહી જતો નથી, એ ત્યાં પણ પોતાની સત્તામાં કમ્પ્લીટ છે, એમાં રાચતો નથી, કારણ કે એને એ ત્યાજ્ય એટલે કે છોડવા યોગ્ય માને છે. સમ્યક દ્રષ્ટિ જીવ એ ગ્રસ્તપણાને છોડવા યોગ્ય માને છે, માનવામાં તો એવું જ માનશે કે ક્યાં હું આ ઘરમાં પડેલો છું. જો એના માટે બીજા બે એક્ઝામ્પલ છે, ફૂટનોટમાં આવ્યા છે નીચે, ભૈયા લાસ્ટ ફૂટનોટ કરો. ફર્સ્ટ થર્ડ પોઈન્ટ છે, રોગીને ઔષધ સેવન. કોઈ રોગી હોય, બહુ ઉધરસ આદિ થઈ હોય, કેન્સર કે કઈ થયું હોય, તેને ગોળી ખાવી ગમે છે? કયા રોગીને ગોળી ખાવી ગમે છે? કોઈને ગમતી નથી. પણ તો પણ એ ગોળી બહુ ઈગરનેસ થી ખાય છે કે નહીં? ઈગરનેસ થી ખાય છે. ખાલી એમ નહીં કે ખાવી છે એટલે ખાય છે કે ભાઈ મને આપો, કઈ ગોળી આપો જેનાથી ઠીક થાય, પણ એને ઇન્ટરેસ્ટ છે એનો જે અંદર કે ભાઈ હું ક્યારે ઠીક થાઉં ને આ ગોળીને હું છોડી દઉં. પણ તો પણ અત્યારની ભૂમિકામાં એ બહુ નિયમિત રીતે વ્યવસ્થિત રીતે ભાઈ મને આપો, મને જરૂર છે એમ કરીને ખાય છે. એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ, એને અંદરથી ખ્યાલ છે કે આ ગ્રસ્તપણા મારે છોડવા લાયક જ છે, પણ તો પણ અત્યારના એ કદાચ ઇન્ટરેસ્ટથી પણ ઘરમાં રહે છે. ઇન્ટરેસ્ટથી એટલે શબ્દને તમે વ્યવસ્થિત સમજો કે ના, એને ગમે છે ઘરમાં રહેવું. ગમે છે એટલે કે આમ એને ખબર છે કે હું આત્મા છું ને આ છોડવા લાયક છે, પણ તો પણ અત્યારની ભૂમિકામાં એ આમાં જ એને કમ્ફર્ટેબલ લાગે છે. બરાબર. આગળ સેકન્ડ એક્ઝામ્પલ, અને કેદીને કારાગૃહ. કોઈ પણ કેદી હોય એને અંદર રહેવું ગમે છે કારાગૃહમાં? કોઈને નથી ગમતું. અરે પોપટને પિંજરામાં રહેવું પણ નથી ગમતું, સમજ્યા છે ને? પણ તો પણ અત્યારની એવી એની ભૂમિકા છે તો એમાં પણ વ્યવસ્થિત રહે છે. એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ, એને ન ગમવા છતાં ઘરમાં એ રહે છે, પણ અંદર તો એને આત્મામાં જ પૂર્ણ રુચિ છે. આવા આપણે સમ્યક દ્રષ્ટિના અલગ અલગ શ્રદ્ધાંતથી એમની આંતરિક ભૂમિકાને આજે સમજ્યા. કોઈને કઈ ક્વેશ્ચન છે? ચાલો તો આપણે જીવવાની સ્તુતિ કરીએ છીએ. હે જનવાણી ભારતી, તોહી જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નો. બોલો જનવાણી માત નો જય.